તારીખ 28/4/1996 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 195 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 158
શ્રી મદ્રાજચંદ્ર પત્ર 195 પત્રનું મથાળું છે સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. સત સ્વરૂપ એટલે પોતાનો આત્મા. ત્રિકાળ હોવારૂપ છે, સત એટલે હોવા પણ અસ્તિત્વ સૂચક છે. સત છે તે સત્તા, સત ઉપરથી સત્તા શબ્દ આવ્યો છે. સત્તા છે તે અસ્તિત્વ ગુણની પર્યાય છે. જે ત્રણેય કાળે શાશ્વત હોવાપણે છે, સત્સ્વરૂપે છે, એવા પોતાના આત્માને અભેદ રૂપે, કેમ કે પોતે જ છે, પોતાથી કોઈ બીજો નથી, નમસ્કારને યોગ્ય પોતે જ છે, એવા પોતાના સ્વરૂપને અભેદપણે, અભેદ ભાવે અનન્ય ભક્તિ એ નમસ્કાર. પોતાના સ્વરૂપની ભક્તિ કરી છે. પોતે જ પરમ આત્મપદ સ્વરૂપે પરમાત્મા હોવાથી, પરમેશ્વર હોવાથી, પોતે જ જીનેશ્વર હોવાથી, જીન પદ નિજ પદ એકતા ભેદભાવ ને કાંઈ, એવા પોતાના સ્વરૂપને અનન્ય ભક્તિએ એટલે ઉત્કૃષ્ટ ભક્તિએ, તેના જેવી બીજી કોઈ ભક્તિ ન હોય એવી ભક્તિથી નમસ્કાર. નમસ્કાર કરે છે એટલે નમે છે, નમે છે એટલે ઢળે છે, ઢળે છે એટલે સ્વરૂપમાં લીન થાય છે, એને અનન્ય ભક્તિ કહેવામાં આવે છે. આવી રીતે સ્વરૂપને અભેદ ભક્તિ કરીને પત્રનો પ્રારંભ કરે છે. માર્ગને ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. શું કહે છે? મોક્ષ માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે. માર્ગ એટલે ઉપાય, ઈલાજ, સંસારથી મુક્ત થવાનો ઉપાય પ્રાપ્ત કરવાની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેને બધા બીજા વિકલ્પો મૂકી દેવા. એટલે શું કે હું આમ કરું તો મને મોક્ષ માર્ગ મળે, હું આમ શાસ્ત્ર વાંચું તો મને મોક્ષ માર્ગ મળે, હું પૂજા ભક્તિ કરું તો મને મોક્ષ માર્ગ મળે કે નહીં, હું દાન આપું તો મને મોક્ષ માર્ગ મળે કે કેમ, હું વ્રત ઉપવાસ કરું કે સામાયિક પ્રતિક્રમણ કરું તો મને મોક્ષ માર્ગ મળે, શું કરવાથી મને મોક્ષ માર્ગ મળે, અથવા મારો ક્રોધ ચાલ્યો જાય તો મને મોક્ષ માર્ગ મળે, મને ફલાણો ભાવ થાય છે એ મટી જાય તો મોક્ષ માર્ગ મળે, મને આમ થઈ જાય છે તો મોક્ષ માર્ગ મળે, અનેક પ્રકારના પોતાના વિભાવ પરિણામો અને બાહ્ય ધર્મ સાધનોના વિકલ્પો જીવને આવે છે. જીવને શું થાય છે કે આ ભાવ મારા બરાબર નથી માટે એવા ભાવ મને ન આવે તો સારો, એનો ઉપાય ગોતે. પોતાના મુખ્ય દોષ જે ચાલતા હોય એને મટાડવાનો વિકલ્પ કરવાના વિકલ્પ પણ આવે છે, અને એ વિકલ્પ પાછળ એવો હેતુ હોય છે, એવી આશા હોય છે, એવી આશા ધારે છે જે કે મને મોક્ષનો માર્ગ મળે, કોઈ રીતે મારું કલ્યાણ થાય, મોક્ષનો માર્ગ મળે કે મારું કલ્યાણ થાય. કહે છે કે એને બધા વિકલ્પ મૂકી દેવા. નાયકનો વિકલ્પ કરવો કે નહીં,
વિકલ્પ નહીં,
બહુ સરસ માર્ગદર્શન છે. આ પત્રમાં એવું માર્ગદર્શન આપ્યું છે કે જીવ ધર્મના નામે ધર્મના બહાને બીજે માર્ગે ચડી જાય છે. ધર્મ સાધન કરતા કરતા ઘણો સમય વ્યતીત થયો હોય છતાં ધર્મ પ્રાપ્તિ નહીં થઈ હોવાનું કારણ શું? વિચારવા યોગ્ય વિષય છે. વાત વિચારવા યોગ્ય એટલા માટે છે કે અનેક વર્ષો ચાલ્યા જવા છતાં અને અનેક પ્રકારે ધર્મ સાધન કરવા છતાં ધર્મ પ્રાપ્તિ નથી થઈ, એ એમ બતાવે છે કે જીવ બીજા માર્ગે વળી ગયો છે. શું બતાવે છે? બીજા માર્ગે વળી ગયો છે. એને રસ્તો હાથ આવે એવો કોઈ ઉપાય સૂજો નથી, બીજો ઉપાય ચડી ગયો છે. તો કે પણ શાસ્ત્ર વાંચે છે ને, ગમે એ કરતો ન હોય, નક્કી બીજા રસ્તે ચડી ગયો છે, નહીતર માર્ગ પ્રાપ્તિમાં વાર લાગે એવો આ માર્ગ નથી. સમયસારમાં તો 6 મહિનાની વાત કરી છે. એક 6 મહિના શરીરનો પાડોશી થઈને તારા પરમ તત્વનું કુતૂહલ કર, જિજ્ઞાસા કર, 6 મહિના લીધા છે. અને 6 વર કે એથી અનેક વર નીકળી ગયા હોય, જેને જેટલા ગયા હોય એટલા, એ એમ બતાવે છે કે એને જે ઉપાય કરવો જોઈતો હતો તે ઉપાય હજી સુધી કર્યો નથી. એ વાત નક્કી છે અથવા એ વાત સાબિત થઈ ચૂકેલી છે, એમ સાબિત થઈ ચૂકી, એમાં શું શંકા કરે? સાબિત થઈ ગઈ છે કે હજી સુધી માર્ગ પ્રાપ્તિ નથી થઈ, માટે એને ઉપાય બીજો કર્યો છે, કરવા જેવો ઉપાય નથી કર્યો, એ વાત નક્કી છે. તો એને કહે છે કે હવે તું બધા વિકલ્પ મૂકી દે. તમામ વિકલ્પ મૂકી દઈને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. આ વિકલ્પનું ફરી ફરીને સ્મરણ કર, એ શરતે કે બીજા બધા વિકલ્પો મૂકી દઈને બીજું પણ હારે ચાલુ રાખજે, એને ના પાડે છે એમ કે છે. પહેલામાં પહેલું અને બીજું સાથે કઈ નહીં રાખવાની શરતે, નહીંતર બે વાત ભેગી રાખે કે તમે કહો તો આ પણ કરીએ અને સાથે સાથે પાછું બીજું પણ અમારે જે કરતા હોય અમે ચાલુ રાખીએ, એ વાત નથી. એને બધું મૂકી દઈને એમ કે છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ, અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી. જીવ એટલે પોતાનો આત્મા, બીજાની વાત નથી, કે આ આત્માનું અનંતકાળથી પરિભ્રમણ ચાલુ છે, એનો નાશ કેમ થતો નથી? નિવૃત્તિ એટલે નાશ થવો, એનો નાશ કેમ થતો નથી? અને તે શું કરવાથી? આ એની ચિંતા. નાશ નથી થયો એની ચિંતા, અને શું કરું તો નાશ થાય એની ચિંતા. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. વાક્ય એક છે પણ એની અંદર અર્થ ઘણો ભર્યો છે, ઘણી વાતો ભરી છે. કેમ ખબર પડે કે ઘણી વાતો ભરી છે? કે ચિંતનામાં આવે ત્યારે ખબર પડે, એની ચિંતા જાગે ત્યારે. જ્યાં સુધી યથાર્થ પ્રકારે જીવને પોતાના પરિભ્રમણની ચિંતા ન થાય ત્યાં સુધી એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, માત્ર ચિંતના કર્યા વિના એમની, પરિભ્રમણથી છૂટવા માટે, તેના માટે એટલે પરિભ્રમણથી છૂટવા માટે દ્રઢ થઈને જીવ્યા વિના, ચિંતનામાંથી વેદના અને વેદનામાંથી ઝૂરણા આવે, આવી ભૂમિકા આવવી જોઈએ. આ પ્રકારના પરિણામ પહેલા થવા જોઈએ. વાત તો વિચારથી શરૂ કરી, પણ વિચારમાંથી વેદન શરૂ થાય અને એ વેદન તીવ્રતા પકડે ત્યારે એ વેદનામાંથી ઝૂરણા આવે. ઝૂરણા આવે એનો અર્થ એમ થાય કે અસહ્ય પરિસ્થિતિ ઉત્પન્ન થાય. એમ થયા વિના, એ સ્થિતિમાં આવ્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી. માર્ગનું તો ભાન થતું નથી, કઈ દિશામાં એ માર્ગ આવ્યો એનું પણ ભાન થતું નથી, અને થોડું પણ નથી થતું ભાન. એ પહેલા આ દશામાં આવ્યા પહેલા જીવ બીજું જે કાંઈ કરે છે તે બીજા માર્ગે ચડી જાય છે. એ બીજા માર્ગને ઉન્માર્ગ કહો તો પણ બરાબર છે, કેમ કે માર્ગમાં એક જ સન્માર્ગ છે. એક હોય ત્રણ કાળમાં કર્મારથનો પણ એક જ પ્રકારે માર્ગ છે. એ માર્ગને છોડીને બીજા માર્ગે ચડી જાય ત્યારે એને ઉન્માર્ગ કહેવામાં આવે છે. એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેના માટે દ્રઢ થઈને ધીર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી. પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે પણ થશે નહીં. અમે તો એમ જાણ્યું છે, આ પોતાના અનુભવની વાત કરે છે. પોતે પણ માર્ગે ચડ્યા છે, એ પહેલા મુમુક્ષુની ભૂમિકામાં આવ્યા છે અને આ સ્થિતિમાં આવ્યા પછી માર્ગની દિશા સૂજી છે. માર્ગની દિશા સૂજી એમ કહો કે આત્મકલ્યાણની દિશા સૂજી એમ કહો, અથવા એમ કહો કે પોતાના હિત અહિતની સૂઝબૂઝ અંદરમાં સૂજ ક્યારે આવે કે આ પરિણામ મને અહિતકારક છે, આ પરિણામ થયું તે મને હિતકારક થયું, આ પરિણામ થયું તે મને અહિતકારક થયું, એવી સૂઝ ક્યારે પડે કે આવી વેદનાને ઝૂરણામાંથી પસાર થયો હોય ત્યારે. એ પહેલા આવે નહીં, એ પહેલા બીજે માર્ગે ચડી જાય છે. બીજું કરવા જાય તો બીજે માર્ગે ચડી જાય છે. બહુ મહત્વની વાત કરી છે આ જગ્યાએ એમણે. કે છે ચિંતામાં તું આવ, આ એક ભવરોગ છે. પરિભ્રમણ જેને કારણે થાય છે એ એક પ્રકારનો જીવને અનાદિથી લાગુ પડેલો ભવરોગ છે. રોગનું એવું છે કે રોગ જેમ જૂનો એટલો ભયંકર. શરીર રોગમાં પણ એમ છે કે કોઈ રોગ ઘર કરી જાય ભલે પછી ખાલી ઉધરસ ને ખાંસી આવતી હોય, પણ જો એ તાત્કાલિક મટાડવામાં ન આવે ને ઘર કરી જાય તો પછી એમાંથી કાંઈક થઈ જાય. કાં ફેફસા હળી ગયા હોય ને, કાં ટીબી થઈ ગયો હોય ને, કાં કાંઈક થઈ ગયું હોય, એને હઠીલો રોગ કે હઠીલો રોગ થઈ જાય છે, ક્રોનિક ડિઝીઝ. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે રોગને દુષ્ટને ઉગતા ડામવા, શું કે દોષ અને દુશ્મન, દોષ અને દુશ્મનને ઉગતા ડામવા, એટલે કે એને જૂના થવા દેવા નહીં, નહીતર એની શક્તિ વધી જાય છે અને એ શક્તિને તોડતા પછી પરિશ્રમ પડે છે. 150 વર્ષના શરીર રોગ માટે આવી સમજણ પ્રચલિત છે, લોકમાં આવી સમજણ પ્રચલિત છે. અને આ અનાદિનો રોગ છે ક્રોનિક થયેલો, એને કેવી રીતે મટાડવો, એનું પહેલું પગથિયું મટાડવાનો ઉપાયનું પહેલું કામ કયું પરિણામ છે એ વિષયમાં શાસ્ત્રના થોથે થોથા વાંચ્યા પછી એને ખબર નથી ક્યાંથી શરૂ કરવું. એ વાંચ્યું તો ખરું પણ શરૂ ક્યાંથી કરવું, આ શરૂ ક્યાંથી કરવું એનો સીધો નિર્દેશ છે. વાત એમ લેવી હતી કે જ્યારે કોઈ પણ રોગની મટાડવાની ચિંતા થાય છે ત્યારે એ સંબંધીની ખરી શોધ ચાલે છે, અને ખરી શોધ ચાલવામાં અનેક પ્રકારે એની વિચારણા ચાલે છે. ખરેખર શું કરવું તો આ રોગ માટે, ખરેખર શું કરવાથી આ રોગ માટે. આ જે સમસ્યા છે, આ ભવરોગ મટાડવાની સમસ્યા છે, એ ભવરોગનો નિદાન કરવામાં આવે, ક્યાંથી થયો, એનું કારણ શું. કેમ કે રોગના મટાડવામાં સૌથી પહેલા એનું નિદાન કરવામાં આવે છે, અને નિદાન સાચું થાય તો જ ઈલાજ સાચો થાય. સાયન્ટિફિક વાત આ છે. તો મૂળિયું શું, એમને જ્યાં સુધી મૂળિયું હાથમાં ના આવે ત્યાં સુધી બધા ઈલાજ ઉપર ચોટિયા થાય છે. અને મૂળ કારણ હાથમાં આવે એટલે એટલા માટે એના ઇન્વેસ્ટિગેશનમાં જવા માટેના બધા ઉપાયો શોધવામાં આવે છે. તો આ ભવરોગનો મૂળ કારણ છે મિથ્યાત્વ ને અજ્ઞાન. શું છે? મિથ્યાત્વ ને અજ્ઞાન. એમાં સૌથી જોરાવર છે દર્શન મોહ. મિથ્યાત્વ કહો કે દર્શન મોહ. એ દર્શનમાં એટલો બળવાન છે, એટલો બળવાન છે કે ભવરોગને મટાડવાનો ઉપદેશ મળે તો પણ એ ઉપદેશની જીવને અસર થતી નથી, અસર ન થાય. દર્શનમાં એટલો બળવાન છે એટલે ઉપદેશની અસર નથી. સાંભળે પછી કઈ લેવા કે કઈ ફેર પડે નહીં. એનો મૂળમાંથી ફેર પડે ક્યારે? કે આ વેદનાને ઝૂરણામાં આવે ત્યારે. યથાર્થ પ્રકારે પાયામાંથી દર્શન મોહને હચમચાવી નાખનાર કોઈ હોય તો એ પરિભ્રમણની વેદનાને ઝૂરણા છે, ઢીલો પાડી દે. એનો પાયો છે એને હલાવી નાખે. મહાવીર સ્વામી ભગવાનની દિવ્ય ધ્વનિમાં એટલા માટે આવ્યું હતું કે મહાવીર સ્વામીને પોતાને પણ એ દશા થઈ હતી. પહેલા દસમા ભાવમાં પહેલી એ દશા થઈ હતી ત્યારે મુનિઓ એમને ચિતાવ્યા કે હે જી, શું કરસ તું, આ પરિભ્રમણ કેટલું કર્યું છે. આમ તો બધા આત્મા અનાદિના છે, એમ મહાવીર સ્વામી ભગવાનનો આત્મા પણ અનાદિનો, પણ એમનો ઇતિહાસ છે એ ઋષભદેવ ભગવાનના સમયથી મળે છે. એ પહેલા તેથી એમનો ઇતિહાસ મળતો નથી. એક કોળાકોડી સાગર પહેલા ઋષભદેવ ભગવાન જ્યારે સરવાર સિદ્ધિમાંથી અહીંયા મનુષ્ય લોકમાં પધાર્યા તીર્થંકરના ભાવમાં, ત્યારે એમના પુત્રના પુત્ર તરીકે મરીચી કુમાર તરીકે મહાવીર સ્વામીનો જીવ હતો, અને ત્યારે એમના એ દાદાનો વિરોધ કર્યો એમણે. જુઓ ને જીવે શું શું કર્યું છે. દેવ હા પહેલા ને છેલ્લા તીર્થંકર, પણ પરિસ્થિતિ કોન્ટ્રાડિક્ટરી પરિસ્થિતિ, સમજ્યા. ગાળો દે ગાળો સમોસણ ને બહાર રહીને, અંદર તો કઈ નો કોઈ નો હાલે. આપણે હું ઓળખું છું, માયાવી છે, મહામાયાવી છે એમ કે. હું જો આ બધા ચમત્કાર કર્યા છે, હમણાં અહીંથી બધું ઉપાડેલી છે. સમોસણ જાય એટલે બધું ખલાસ, સમોસણ બીજે જાય એટલે અહીંયા કાંઈ ન હોય, પાછું એક ઈંટનો કટકો ન પીડ્યો હોય. બીજા એને માની લઈએ, વાતવાની સાચી છે. હું કે છે એમાં કાંઈક છે, કાંઈક વાતમાં માલ છે કાંઈક. જો એક કટકો રહ્યો અહીંયા એવું જ થયું કે. અને દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એની વિરુદ્ધ જાય એટલે નરકની ગોદમાં જવાનું પાક્કું થઈ જાય. કેટલીય વાર નરક માંગ્યા. જયારે જયારે મનુષ્ય થયા, મહાપુરાણ આવે છે, મહાપુરાણ માં આ વાત છે, જેટલી જેટલી વાર મનુષ્ય થયા એટલી એટલી વાર એમણે જૈન ધર્મ નો તીર્થંકરોનો વિરોધ કર્યો, અને વિરોધ ના નેતા પાછા ઝંડો ઉપાડે, વિરોધી નેતા થઈ જાય, એ પાછા નરક માં જાય. આ સિંહના ભાવમાં પણ નરક માંથી જ આવ્યા છે. હજી દસમા ભાવ પેલા અગિયારમો ભાવ એમનો નારકી નો હતો. નારકી હોય પછી ત્રિયંત માં જાય, મોટા ભાગે ક્રોધી પ્રાણી થાય. સિંહ પણ ક્રોધી પ્રાણી છે, હિંસક પ્રાણી થાય. પણ ભવિતવ્યતા પાકી ગઈ હતી. જેવો સંબોધન કર્યું મુનિરાજે, આંખમાંથી આંસુની ધારા જવા માંડી. વેદના 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 વેદનામાં આવી ગયા. પોતે કરેલા અપરાધને પશ્ચાતાપ, પશ્ચાતાપ, એટલો પશ્ચાતાપ. એ આંસુ છે એનું ધોવાણ કરે છે, બધા પૂર્વે કરેલા અપરાધોનું ધોવાણ કરી નાખે છે. નીકળી ગયું બધું દર્શન હો, એટલો બધો અલ્પ સમયમાં, મિનિટોની અંદર દર્શન મોને ગાળી નાખ્યો, અને સમ્યક દર્શન ને એ મહાવીર સ્વામી થી માંડીને જેટલા મહાત્માઓ છે જેનો ઇતિહાસ મળે છે એ બધાની આ સ્થિતિ જોવામાં આવે છે. સુગાનીજી પણ એટલા જ આવેલા વેદનામાં, પૂજી બેનશ્રી પણ એટલા જ વેદનામાં આવેલા. અને કૃપાલુજી તો પોતે લખે છે કે અમે પણ, અમારી પણ આ દશા થઈ હતી. એ થાય જ, એ વગર અંતઃકરણની શુદ્ધિ ન થાય. ઉપર ઉપરથી કાંઈ કશાય મંદ કરે એમાં અંતઃકરણ શુદ્ધ ન થાય. અંતઃકરણ શુદ્ધ થાય એટલે આખો અભિપ્રાય બદલાઈ જાય, પલટો મારી જાય આખો આત્મા. અત્યારે શું છે, જીવ ધર્મ સાધન કરે છે, ધર્માયતનમાં આવીને ધર્મ સાધન કરે છે, પણ ઉપર ચોટ્યો. અંદરમાં બધા સંસારના અભિપ્રાય એમને મજા હોય, આના વગર નહીં ચાલે, નામ કર્યા વગર નહીં ચાલે, નાના વગર આમ ન થાય, નામ ન થાય, એ બધા વિપરીત અભિપ્રાયો એમને હાજા હોય. ઉપર ચોટ્યા, ધર્મના થોડાક કાર્યો કરી લઈએ એથી કોઈ ધર્મની પ્રાપ્તિ ન થાય. આત્મકલ્યાણ થવા માટે અંતઃકરણની શુદ્ધતા જોઈએ, અંદરની શુદ્ધતા શરૂ થવી જોઈએ, અને આ વેદનાને ઝૂરણામાં આવવાથી થાય. આમ તો મુમુક્ષુતાનો પ્રારંભ પૂર્ણતાના લક્ષ્યથી થાય છે. ગુરુદેવ શ્રી આ સૂત્ર આપ્યું છે કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે. કૃપાલુદેવ એને દ્રઢ મુમુક્ષુતા કહે છે. એ પૂર્ણતાનું લક્ષ્ય ક્યારે બંધાય, કે અંતઃકરણની શુદ્ધિ હોય ત્યારે. જ્યાં સુધી હજી સંસાર સુખમય છે ત્યાં કોઈ પ્રસંગ અને કોઈ પદાર્થમાંથી હજી સુખ લેવાની આશા ને અપેક્ષા અંતઃકરણમાં બેઠી છે ત્યાં સુધી અંતઃકરણ મલિન છે. ઉદ્ગળમાંથી સુખ જોઈએ છે ત્યાં સુધી અંતઃકરણ મલિન છે. અંતઃકરણ મલિન હોય ત્યાં સુધી પૂર્ણતાનું લક્ષ થાય નહીં, ને પૂર્ણતાનું લક્ષ થાય નહીં ત્યાં સુધી મુમુક્ષુતાનો પ્રારંભ એટલે શરૂઆત થાય નહીં. પાયાનો પથ્થર પૂર્ણતાનું લક્ષ્ય છે. પૂર્ણ થવા માટે, મોક્ષ થવા માટે પાયાનો, ફાઉન્ડેશનનો સ્ટોન પૂર્ણતાનું લક્ષ્ય થવું તે છે. એ પૂર્ણતાનું લક્ષ્ય કેમ થતું નથી, કે અંતઃકરણ મલિન છે માટે થતું નથી. એ અંતઃકરણની શુદ્ધિ કેમ થાય, કે પરિભ્રમણની ચિંતાને વેદના આવે તો થાય. અહીંથી પ્રવેશ થાય છે. કરવું શું, કે જ્યાં સુધી એ વેદનાને ચિંતના ન આવે ત્યાં સુધી બીજા બધા વિકલ્પો, ધર્મ કરવાના બધા વિકલ્પ મૂકી દેવા, એમ કે છે. તૈયારી છે આમ પૂછી લેવું આત્માને, શું પોતાના આત્માને પૂછી લેવું કે તૈયારી છે બીજા વિકલ્પો મૂકી દેવાની કે હજી બીજા સાધન કરવા છે. ત્યાં સુધી વેદનાને ઝૂરણા આવશે આવશે, અને ત્યાં સુધી આગળ હાલવાની, એક ડગલું પણ આગળ હાલવાની કોઈ વાત નથી. પછી એ લક્ષ બંધાય પછી અવલોકન ચાલે, કારણ કે પછી સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાનો સંવેગ ઉત્પન્ન થાય, પછી અવલોકનને ખોજ ચાલે, સ્વરૂપની ખોજ ચાલે, પછી ભેદ જ્ઞાનનો વારો આવે. ત્યાં સુધી સ્વરૂપ અનુભવનું અનન્ય કારણ એવું જે ભેદ જ્ઞાન, એ ત્યાં સુધી કોઈને શરૂ થાય. 18મી ગાથામાં એવી વાત કરી સમયસારમાં કુંદકુંદાચાર્ય, મોખ કામેણ, તું ભેદ જ્ઞાન કર મોક્ષાર્થી થઈને, ભેદ જ્ઞાન કર મોક્ષાર્થી થઈને, એટલે પૂર્ણતાનું લક્ષ બાંધીને. હજી તો પહેલા પગથિયે પગ મૂકવાની તૈયારી નથી, આગળની વાત ક્યાં કરવી. એટલે એમ કે છે કે આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. કા મારી નિવૃત્તિ, પરિભ્રમણનો નાશ કેમ થતો નથી, આ પ્રશ્ન કેમ જીવને આવતો નથી, મારા પરિભ્રમણનું શું, એ પ્રશ્ન આવવો જોઈએ. જ્યાં સુધી એ પ્રશ્ન ઉભો ન થાય અંદરમાં, ત્યાં સુધી એની ચિંતા આવે નહીં. એની ચિંતા આવે નહીં ત્યાં સુધી બીજી કોઈ આગળની વાત ઊભી થાય નહીં. એમ છે કે જીવ સંસારના કાર્યોની ચિંતાથી ઘેરાયેલો છે. કોઈ એમ કહે કે અમે હવે નિવૃત્તિ લીધી છે ને કાંઈ સંસારના કાર્યો કરતા નથી, પણ પોતાની અનુકૂળતાઓ, પોતાની અનુકૂળતાઓ સચવાય રહે જળવાય અને કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓ ન આવે એની ચિંતા ક્યાં છોડી છે અને કેવી રીતે છૂટે એને. જ્યાં સુધી સંયોગમાં સુખ બુદ્ધિ પડી છે અને સ્વરૂપમાં સુખ છે એની સુખ બુદ્ધિ થઈ નથી, ત્યાં સુધી અનાદિની એ ચિંતા ગળે પડેલી છે, છૂટે જ નહીં. અને એ ચિંતાથી, અનાદિથી જીવ ઘેરાયેલો છે. એ ઘેરાવામાં ઉભો ઉભો ગમે એટલા ઉપદેશ સાંભળે, કોઈ ઉપદેશને એને અસર થાય એમને ધોયેલા મૂળા જેવો રહીએ, એવો ને એવો રહીએ, કાંઈ ફેર ન પડે. કેમ કે એને અનુકૂળતાને પ્રતિકૂળતાને ચિંતા છૂટે જ નહીં ને, માથું એનાથી હડી ગયેલું છે એ ચિંતાથી. કરવું શું? તો કે ચિંતાને તું ફેરવી નાખવે, ચિંતા તો કરે છો ને તું, એ ચિંતાનો વિષય ફેરવી નાખ. જે તને વર્તમાન અને ભાવિ સંયોગોની ચિંતા છે એ તો બધી સામાન્ય વાત છે, જન્મ મરણનું શું એની ચિંતા કરને, એમ કે છે. ચિંતા જ કરવી હોય તો મૂળ વાતની ચિંતા કરને, મૂળિયો હાજરીએ અને ઉપરથી પાંદડા તૂટીશ પાછું એ જાડ તો એમને પાંગરી જશે પાછું. મૂળ વાતની ચિંતા કર, એવી જન્મ મરણની ચિંતા એ મોટી ચિંતા છે. અને જો ખરેખર મોટી ચિંતા ઊભી થાય તો એ નાની ચિંતાને ખાઈ જાય, નાની ચિંતાને અવશ્ય ખાઈ જાય. એ તો બને જ છે ને, દુનિયામાં પણ એમ જ બને છે ને, ગમે ચિંતામાં પડ્યો હોય પણ કઈ મોટી આફત આવી પડે ત્યાં બધું છૂટી જાય, પછી નાની મોટી વાત બધી છૂટી જાય કે ન છૂટી જાય. આ બધા રાજકીય પક્ષો અંદર અંદર લડે છે, ગળાકાપ હરીફાય છે, ખૂન ખરાબા થાય એટલું બધું ચાલે છે ને. પણ હમણાં જો પાકિસ્તાન કે ચીન જોડાય થઈ જાય તો બધા સીધા દોર થઈને એક ઠેકાણે આવી જાય. કેમ કે મોટી ચિંતા છે, બધાને ખાઈ જશે. આ પાડોશીનો દેશ જો આપણા ઉપર ચડાઈ કરીને રાજ કરશે તો આપણે આ બધી પક્ષાપક્ષીનો જેટલો અધિકાર છે એ પણ નહીં રહે. નહીતર તો અત્યારે વિરોધ કરવાનો પણ અધિકાર છે ત્યારે વિરોધ કરી શકે છે ને, એ તો એ ચાલ્યો જશે, ગુલામ બનાવશે બધાને. મોટી ચિંતા આવે તો નાની ચિંતા ખવાઈ જાય. એમ સંયોગોની ચિંતાથી મરણની ચિંતા મોટી છે, મરણની ચિંતા આવે તો સંયોગોની ચિંતા. નાની ચિંતામાં ફસાણો છે અને ઉપર ઉપરથી ધર્મ સાધન કરે છે. આમના મનંત કાળ ગયો, આટલો બધો કસરત મારી ગયો, આમના મનંત કાળ ગયો, આટલા વર્ષનો અનંત કાળ એમ નામ ગયો. આ તો જ્ઞાનીઓએ કરુણા કરીને આ બધી વાતો ખુલ્લી કરી છે. જો ભાઈ બધા વિકલ્પ મૂકી દેજે તું, છતાં બીજા વિકલ્પ કરે તો એ વધારે પડતો પોતાનો સ્વચ્છંદ સિવાય બીજું કાંઈ નથી. જીવ સ્વચ્છંદ કરે છે, દોડડા પણ કરીને બીજું બીજું કરે છે, પણ જ્ઞાનીની આજ્ઞા એ ચાલતો. પણ શાસ્ત્રમાં આ બધા સાધન કરવાનું કીધું છે ને, પ્રશ્ન આ થાય કે જેટલા સાધન અમે કરીએ છીએ, શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ, પૂજા ભક્તિ કરીએ, દયાદાન જાત્રા બધું કરીએ, કે વ્રત નિયમ સંયમ કરીએ, શાસ્ત્રમાં આવે છે એ બધી વાત માટે અમે કરીએ છીએ, તો કે એ બધું જ્ઞાનીની આજ્ઞા એ કરવાનું વિધાન છે. સાધન તો ત્યાં બધા કર્યા છે, ધર્મ નથી પામ્યો એ હકીકત છે, એ તો સત્ય હકીકત છે કે ધર્મ નથી પામ્યો. ત્યારે શું થયું કે બિના સદગુરુ કોઈને ભેદ લહે, એનું જે રહસ્ય છે, પારમાર્થિક રહસ્ય છે, એ જ્ઞાની સિવાય કોઈને ખબર નથી. 62 નંબર નો પત્ર છે, બહુ સરસ વાત લખી છે. હા, એ તો આ જ વિષય ઉપર નો પત્ર છે, 86 ના અંક છે. જે આ વચન છે ને, એ વચન 86 ના અંકમાં એમને દોહરાવેલું છે. પેલા એ વાત કરી ગયા છે, ત્યાં જરા સંક્ષેપમાં કરી છે, કેમકે સાથે સાથે બીજો ચાર જે પ્રકાર છે ને, મૈત્રી કરુણા એ વાત સાથે સાથે લીધી છે એમણે 86 માં. મૈત્રી પ્રમોદ કરુણા ને મધ્યસ્થા માં એ વાત કર્યા પછી એમણે એક વાત કરી છે, ધ્યાનની બધી વાત આગળ એમને કરી છે. રૂપાતીત ધ્યાન, ચાર પ્રકારના ધ્યાન છે ને, એમાં રૂપાતીત ધ્યાનની ચર્ચા કરી છે. અને બધા ધ્યાનના પ્રયોગોમાં પ્રાણાયામ છે, અહીંયાથી બધા શરૂઆત કરે છે. પ્રાણાયામથી બધા શરૂઆત કરે છે એટલે ચંચળતા ઘટે, એના ઉપર એમને એક વાત કરી છે. 189 માં પાને સૌથી પહેલી લીટી છે કે જે શ્વાસનો જય કરે છે, પવનનો એટલે શ્વાસનો જય કરે છે, એટલે કંટ્રોલ કરે છે, શ્વાસને રોકી શકે, બહુ સારી રીતે રોકી શકે. ઓક્સિજન લઈએ પછી એને રોકે, રોકે એટલે એના અંદરના જે સેલ છે શરીરની અંદરના એમાં એનો એ પ્રસરે, રોકે એટલે એ પ્રસરે, એવો એનો જય કરે છે, એટલો કંટ્રોલ કરે છે. નહીતર તો બહાર નીકળી જાય, અંદર મૂંઝાઈ જાય અને માણસને શ્વાસ છોડી દેવો પડે. હવા રોકી હોય એ છોડી દેવો પડે, પણ પ્રેક્ટિસ કરે ત્યારે એને રોકી શકે. ધાર્યા પ્રમાણે લે, ધાર્યા પ્રમાણે રોકે ને ધાર્યા પ્રમાણે છોડે. એને પવન જય અથવા શ્વાસનો જય કહેવામાં આવે છે. અને એ ધ્યાનની બાહ્યક્રિયાની અંદરનું એક અંગ છે. એમાં મનની એકાગ્રતાનો પણ કનેક્શન છે, નિમિત્ત નૈમિતિક સંબંધે. એટલે જે શ્વાસનો પવનનો જય કરે છે તે મનનો જય કરે છે, કેમ કે એમાં પણ ચંચલતા ઘટે છે. અને જે મનનો જય કરે છે તે આત્મલીનતાને પામે છે. આમ આત્મધ્યાન સુધી એનું અનુસંધાન કરવું હોય તો થઈ શકે છે, પણ એમ સીધે સીધું કરવા જાય ગુરુ આજ્ઞા વિના તો એમ કઈ થતું નથી. અને એવા યોગના પ્રયોગ કરનારા ઘણા પાગલ થઈ ગયા, ઘણા માંદા પડી ગયા, અને ઘણા કોઈને શરીર રોગ લાગુ પડ્યા ને કોઈને માનસિક રોગ લાગુ પડી ગયા. આ બધા ઘટનાઓ ઘટે છે, પણ આ કહ્યું તે વ્યવહાર માત્ર છે, બાહ્ય ક્રિયા છે ને. આ કહ્યું તે એ તો બધું જાણતા હતા, બહુ જાણીને બેઠેલા છે. આ તો 22 વર્ષની ઉંમરે પણ એ બધું મોહરા નીકળી ગયેલા છે એ બધી જગ્યાએથી. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. પછી બહુ સરસ વાત કરી છે કે નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહેલી છે. નિશ્ચયમાં એટલે ખરેખર આત્માનું હિત થાય એ વાતમાં. નિશ્ચયમાં એટલે કઈ વાતમાં? નિશ્ચયની વાતમાં. કઈ નિશ્ચયની વાત? કે આત્માનું કલ્યાણ થાય, નિશ્ચય આત્માનું કલ્યાણ થાય એ વાતમાં. નિશ્ચય અર્થ એટલે પરમાર્થનું પ્રયોજન જે છે, નિશ્ચય એટલે પરમ, અર્થ એટલે પ્રયોજન, પરમ પ્રયોજનની અપૂર્વ યોજના. અત્યાર સુધી તે સાધન કર્યા એ પ્રકારે નહીં, એની કોઈ અપૂર્વ યોજના છે. વ્યવસ્થિત કાર્ય કરવાની પદ્ધતિને યોજના કહેવામાં આવે છે. એવી અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહેલી છે. એ સત્પુરુષ જાણે છે કે કયા જીવને એને કેવી રીતે આગળ લેવો. પણ ક્યારે? કે સ્વચ્છંદ મૂકી દે ત્યારે. પોતાના ઉલટા નિર્ણયો અને નિશ્ચયો પહેલા મૂકી દેવા, ત્યાં સુધી એ આગળ આવવાની કોઈ જગ્યા થતી નથી. ઉપાદાનમાં એટલી તૈયારી થાય તો એ જીવને કેવી રીતે આગળ લેવો એની યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. એટલે પવનનો જય કરવો, ફળાનું સાધન કરવું, ઢીંકણું કરવું, આ પ્રયોગ કરવો ને તે પ્રયોગ કરવો, એ બધું તો મૂકી દે એમ કે. એ રીતે એમને પ્રસંગ વસાત એક વાક્ય નાખ્યું છે. માર્મિક વાત નાખી દીધી છે, નહીતર તો વાત સાદી એવી એવી છે. એમણે જે મથાળામાં નાખી છે વાત તો બહુ સાદી છે, કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પહેલી લીટી એમણે નાખી છે, પોતાના પરમ તત્વનું ધ્યાન કરે તો પોતે પરમાત્મા થઈ જાય. આટલી જ વાત છે, આથી વધારે કાંઈ વાત નથી. પણ કરીને વાત કરી છે કે પણ તે ધ્યાવન આત્મા એટલે કોઈ પણ આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો એમને એમ સીધું કોઈ આત્માનું ધ્યાન કરે ને પરમાત્મા થાય તે વાતમાં કાંઈ માલ નથી. ભલે સીધી સાદી વાત છે તો પણ એક વખત તો એને સત્પુરુષના ચરણે જવું જોઈએ. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે, આ મારા ઘરની વાત નથી કરતો. નિર્ગ્રંથ ભગવાન તીર્થંકર પરમાત્માએ જે વાતો કરી એનું સર્વોત્કૃષ્ટ વચનામૃત આ છે, સૌથી ઊંચું વચનામૃત આ છે કે સત્પુરુષના ચરણની વિનય ઉપાસના કર તો તને તારા પરમ સ્વરૂપનું ધ્યાન થશે. એ સિવાય તારા સ્વરૂપનું ધ્યાન તને થશે નહીં, કરવા માંગીશ તો નહીં થાય એમ કે છે. પછી એ વાતને અનુસંધાનમાં આ વચન છે લાગુ પડે. હા, એ 86માં છે ચાર ભાવના, 86માં ચાર ભાવના છે એ લઈ લેશું આપણે. ચાલતા પ્રકરણમાં એ વાત કરવી છે કે જ્યારે એ ચિંતના કરે ત્યારે એ ચિંતનામાં એ વાતને એને સૂજે કે આ પરિભ્રમણથી જે મુક્ત થવું છે એનો જે ઉપાય મારે જોઈએ છે એ ઉપાય તો એમાંથી મુક્ત થયા હોય એને જ ખબર હોય, બીજાને ક્યાંથી ખબર હોય? જેને જેને એ ઉપાય લાગુ કર્યો ન હોય, એ ઉપાયનો જેને અનુભવ ન હોય એ ઉપાય કેવી રીતે બતાવશે? એટલે ખરેખર જેને મુક્ત થવાનો ભાવ આવે ત્યારે એનો ફર્સ્ટ થોટ, પહેલો વિચાર એ આવે કે આ ઉપાયના જાણનારા હોય એની પાસે મારે ગયા વિના બીજો કોઈ છૂટવો નથી. આ વાત અમૃતચંદ્રાચાર્ય સમયસારની ચોથી ગાથાની ટીકા કરે ત્યારે નાખે. પરમાગમોમાં બધી વાતો છે પણ પોતાનું ધ્યાન જાવું જોઈએ. ચોથી ગાથાની ટીકામાં વાત કરી કે સત્સંગ કર્યો નહીં અને સદગુરુની સેવા કરી નહીં, આ બે શબ્દો જયચંદજીએ નાખ્યા છે અમૃતચંદ્રાચાર્યની ટીકામાં. અને એટલે એને બીજી બધી કથા કરી છે પણ મુક્ત થવાની કથા એને કરી નથી. કામ ભોગ બંધનની કથા કરી છે, ચોથી ગાથા છે ને. પરથી જુદા એકત્વની પ્રાપ્તિ કેવળ સુલભ ના કેમ, દુર્લભ થઈ ગઈ એ પ્રાપ્તિ. એને સત્સંગ કર્યો નથી અને સત્પુરુષની જ્ઞાની પુરુષની સેવા કરી નથી. હા, ને આપણે સમયસર તો આવ્યા છે. એ કથા સાંભળી નથી એમ કીધું ને. પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી એટલે આત્માને પોતે નહીં જાણતો હોવાથી અને બીજા આત્માના જાણનારાઓની સંગતિ, સંગતિનો અર્થ કર્યો છે સેવા. સંગતિનો અર્થ માત્ર સંયોગ નથી કર્યો, હાઇફન કરીને સેવા કર્યો છે. નહીં કરી હોવાથી નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી કદી પૂર્વે પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. શું એ ભિન્ન આત્માનું એક પણ એને સાંભળ્યું પણ નથી, પરિચય કર્યો નથી અને અનુભવ કર્યો. શા કારણે નથી થયું? એ વાત જ તે સાંભળી નથી એમ કે છે. જો સંગતિને સેવા ન કરી હોય તો તે વાત જ સાંભળી નથી એમ કે છે. સંસ્કૃતિ ભૂષણ સ્વ આત્મ સ્વસ્ય અનાત્મજ્ઞતયા પરેષામ આત્મજ્ઞાનાનામ અનઉપાસનાચ અનઉપાસના ઉપાસના કરી નથી ઉપાસના શબ્દનો અર્થ કર્યો છે કે આત્મજ્ઞાનીની તે ઉપાસના કરી નથી એમ કે છે પરેશામ બીજા આત્મજ્ઞાનીની બીજા આત્માને જાણનારાની આત્મજ્ઞાનીની તે ઉપાસના કરી નથી એમાંથી સત્સંગને સેવા બે શબ્દ કાઢ્યો છે શું એ ચોથી ગાથાની ટીકામાં નાખ્યું છે શરૂઆત છે ને શાસ્ત્રની શરૂઆત છે એટલે મૂળ મૂળ વાતોનો સંકેત કર્યો છે અનંતવાર કર્યું પણ છતાં પરથી ભિન્ન આત્માની વાત એને કદી સાંભળી નથી એમ કે છે કેમ કે એને સેવા કરીની સંગતિ કરીની માટે સાંભળી જ નથી એમ લઈ લીધું એને કેમ મૂક્યો કે તે કઈ સાંભળ્યું જ નથી હજી સુધી એમ કે છે અગિયાર નવું પૂર્વ ભણી ગયો કે તે કઈ સાંભળ્યું નથી બધું મીંડું મૂક્યું એના ઉપર ચોકડી મૂકી દીધી હા એ જ વાત છે બધે તો કે તે સાંભળી નથી જા એટલે કે તને કઈ ખબર નથી જો તને આ વાતની ખબર ન હોય તો તને કઈ ખબર એટલે એમ બીજું ફર્સ્ટ થોટ આવે પહેલો વિચાર એ આવે શું પહેલો વિચાર એ આવે કે મારે આત્મજ્ઞાનીના ચરણમાં જવું જોઈએ અને તો જ મને આ ઉપાય જે જાણે છે તે જણાવી કે જાણતા ન હોય કુવામાં ન હોય અવાડામાં આવે ક્યાંથી સમજાય એવી વાત છે અને એ તો આપણને બુદ્ધિવાળાને કેમ સમજાતું નથી એ એક મોટી સમસ્યા છે પણ ગમારમાં ગમારને ખબર પડે કે હાડકું ભાંગ્યું હોય તો હાડવૈદ્યને ત્યાં જવાય અને છાતીમાં દુખાવો થાય ત્યારે હૃદયરોગના તજજ્ઞ હોય હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય કાર્ડિયોલોજિસ્ટ પાસે જવું પડે એમાં હાડકાના ડાક્ટર પાસે કોઈ જાતો નથી કપડું સિલાવવું સીવડાવવું હોય તો દરજી પાસે જવું પડે કાંઈ હજામ પાસે ન જવાય એ કાંઈ શીખડાવવાનો વિષય છે અહીંયા આ કેમ ભૂલ થાય છે એ સમજાતું નથી પહેલી વાત એને આ આવવી જોઈએ બસ એકવાર સત્પુરુષના ચરણમાં ગયો સેફગાર્ડ થઈ ગયો ઉઘરી ગયો એ અને અહીંયા ભૂલ્યો બધે ભૂલ્યો હવે ત્યાં ભૂલ્યો ત્યાં બધું ભૂલ્યો એ અગિયાર અંગને નવું પૂર્વનું એનો સ્વાધ્યાય નકામો ગયો અનંતવાર નકામો ગયો હે બીજભૂત ભૂલ છે એક પત્રમાં એમણે લીધું છે કે અનંતકાળના પરિભ્રમણમાં એક બીજ ભૂલ ભૂત એવી કરી છે કે જેને લઈને બધી ભૂલો ઊભી રહી ગઈ એક ભૂલ કરી ત્યાં બધી ભૂલ ઉભી રહી ગઈ એ બીજભૂત ભૂલ છે આપણો તો સ્વાધ્યાય ચાલી ગયો છે હા એની પાસે એનું મૂળિયું એની પાસે છે બધું જડીબુટ્ટી એની પાસે છે આત્મજ્ઞાન થવાની જડીબુટ્ટી એમની પાસે છે વિચાર એવો આવે કે સત્પુરુષ દેખાતા નથી એનું શું કરવું અથવા કોણ સત્પુરુષ હશે કેમ ખબર પડે આત્મજ્ઞાની ક્યાં રહેતા હશે કેવા હશે કોને ખબર શું થાય આપણે અજાણ્યા આ ક્ષેત્રના અન્ય મતમાં હોય જીવ અને વિચાર આવે અન્ય મતમાં હોય ને આત્મકલ્યાણનો વિચાર આવે ને આ વિચાર આવે કે આના જે જાણકાર હોય એની પાસે જવું જોઈએ આત્મજ્ઞાની પાસે જવું જોઈએ આ ક્ષેત્રમાં તો હોય નહીં કરે છે તો અભિપ્રાય એવો હોય કે સાત માં પાતા હોય તો ત્યાં પણ જવું. આ ઘણા કેમ ભાઈ, અમારે આગવું પડે ને અમારે ઓરવું પડે ને અમારે આમ થાય ને અમારે બારગામ ન આવી શકીએ ને અમારે ફલાણું ન થાય ને આમ. અરે ભાઈ, હાથ મેં પાતાળ જવાની તૈયારી છે એમ કે છે કે હાથ મેં આસમાને જવું હોય કે હાથ મેં પાતાળે જવું હોય. આત્મજ્ઞાની વિના મારો નિવેડો નથી એ વાત એને બરાબર પહેલી બરાબર પાકી થવી. પણ આત્મધર્મ વાંચ્યા પછી એમ થયું કે આત્મજ્ઞાન ની વાતો અહીંયા કરી છે અને આત્મ શાંતિ મારે જોઈએ છીએ એ આ પુરુષ સિવાય કદાચ નહીં મળે, મારે જાવું જોઈએ. એ વખતે ધંધો ભાંગી ગયેલો, આર્થિક સ્થિતિ કોઈ સારી નહીં, પછી તો તરત એમને અજમેર છોડીને કલકત્તા આવવું પડ્યું. ગંધાર છે, 1000 કિલોમીટરની મુસાફરી કરી નાખે સા અજાણ્યા પ્રદેશમાં, અજાણ્યા માણસોની વચ્ચે, ગુજરાતી ભાષા જાણે નહીં, કાંઈ વિચાર કર્યો નહીં કે હું આવું ત્યાં ખાવાનું શું, રહેવાનું શું. હું ગુજરાત માં કોઈ દી ગયો નથી, કાઠિયાવાડમાં ગયો નથી, ત્યાંના લોકોનો પરિચય નથી, એની ભાષા સમજતો નથી, મારું કેવી રીતે મને સમજાશે, કાંઈ વિચાર કર્યો નહીં. આવ્યા ને આવ્યા ભેગા પામી ગયા. કેટલી તૈયારી લઈને આવ્યા છે કયો, હે, એ વેદનાના ઝૂરણામાં આવી ગયેલા, ઝૂરતા હતા, હે. હા, આત્મધર્મ માં વાત હતી પણ પ્રત્યક્ષ વગર એ વાત સમજાય નહીં. આત્મધર્મ માં તો ચોખ્ખા વ્યાખ્યાન હતા પણ એમ કઈ વ્યાખ્યાન માટે જ્ઞાન થાય નહીં. પ્રત્યક્ષ જોઈએ, પ્રત્યક્ષ પરિચય કરવો જોઈએ. તૈયારી થઈ ગઈ હતી બધી, ઝૂરણામાં આવી ગયા હતા. જીવી ન શકે એવી ઝૂરણા હતી, કેવી, પ્રાણ છૂટી જાય એવી ઝૂરણા હતી. એ વેદનામાં હતા અને બરાબર ખબર પડી કે અહીંયા મને જીવતદાન દેનાર કોક છે એમ ખબર પડી. મરતાને ખબર પડે કે મને કોઈ જીવતદાન દેનાર છે એ કેવી દોટ મૂકે, એવી દોટ મૂકેલી એમણે. હા, પહોંચી ગયા. એવી દોટ મૂકીને આવે ત્યારે પામી જાય, એમ નેમ ડોલતા ડોલતા જાય કઈ પામે નહી. હા, એ જીવતદાન કહો, તારણહાર કયો, જેટલી ઉપમા આપો એટલી ઓછી છે. એમણે તો એવી ઉપમા આપેલી કે ગુરુદેવ તો મારા માટે અનંત તીર્થંકરો થી પણ અધિક છે. કેવી ભક્તિ કરી, બેહદ ભક્તિ કરી. હાલ તો હદબાર ની વાત થઈ ને, એક તીર્થંકર નહી, બે તીર્થંકર નહી, લાખ કરોડ અબજ તીર્થંકર નહી, અનંત તીર્થંકરો ને ભેગા કરો તો પણ મારા ગુરુ એનાથી વધારે નહી. એ તીર્થંકર નો સાચો વિનય છે, એ પણ નિવેદનમાં આવ્યું છે. નાની પુરુષની સદગુરુની એટલી ભક્તિ કરે, એટલી ભક્તિ કરે કે જેની હદ નહીં એટલી ભક્તિ કરે, બેહદ ભક્તિ કરી છે, લિમિટ નહીં એની. ત્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય છે, જ્ઞાન પ્રાપ્તિ થાય ત્યારે આવા પરિણામ આવે છે. આ ગુરુગુણ સંભાળનામાં કરી જ છે ને ભક્તિ, બીજી બેનશ્રી આવી ભક્તિ કરી જ છે, એમણે બેહદ ભક્તિ કરી છે. એમને તે અનેક જગ્યાએ પેલા ગુરુને મૂક્યા છે, પછી તીર્થંકરને લીધા છે, જીનેન્દ્રને પછી લીધા છે. ગુરુગુણ સંભાળના ધ્યાનથી વાંચે ને ખ્યાલ આવે કે પેલા ગુરુ ભક્તિ કરી છે, પછી જીનેન્દ્રની ભક્તિ કરી છે. ભક્તિ કરતા કરતા જીનેન્દ્ર નું નામ લીધું છે, પણ પેલા ગુરુ નું નામ લીધું છે, પછી જીનેન્દ્ર નું નામ લીધું છે. પુસ્તક તૈયાર કરતા હતા ત્યારે પછી વિદ્વાનો બધા બેઠા હોય તો ચર્ચા નીકળે ને, આપણે આ ફેરફાર કરી નાખો ને સમાજમાં જરા એમ ઠીક નહીં લાગે, પેલા ભગવાનને રાખવા જોઈએ. હા, ધીનેન્દ્ર ની વાત પેલા મૂકો આપણે, ગુરુ ની વાત પછી મૂકો, બીજું બિલકુલ
નહીં.
એમને જે ભાવ આવ્યા છે, જે ક્રમમાં ભાવ આવ્યા છે, યથાર્થ આવ્યા છે ને એમ જ રાખો. બધી મારી ચર્ચાઓ થયેલી છે શું, અને એ કુદરતી આવે છે, એમના હૃદયમાં જે હોય એ કુદરતી આવ્યા વિના. શું કેતા હતા એટલે? હા, ગુરુ તીર્થંકર નું ગુણસ્થાન 13મું છે અને આ ચોથા ગુણસ્થાન એ બિરાજમાન હોય છે સત્પુરુષ ને જ્ઞાની પુરુષ, પણ તીર્થંકર પ્રત્યક્ષ નથી. આ પ્રત્યક્ષ છે, એક પત્ર છે 527, 13મા ગુણસ્થાને બિરાજમાન અરિયંત તીર્થંકરને ભક્તિ કરે અને સાક્ષાત પ્રત્યક્ષ બિરાજમાન ચોથા ગુણસ્થાન વર્તી સત્પુરુષની ભક્તિ કરે, બે માંથી કોની ભક્તિનું વધારે ફળ મળે તમને સમજાય તે લખજો. સુભાગભાઈને પ્રશ્ન કર્યો છે. હવે ચોથા ગુણસ્થાનથી 13મું ગુણસ્થાન 9 ગુણસ્થાન આગળ છે એ તો એકડિયા વાળાને સમજાય એવું છે, એમાં કઈ લાંબા ગણિત ભણવાની જરૂર નથી. પણ પ્રશ્ન શું કરવા ઉઠાવ્યો છે કે નમો અરિયંતાણમ પછી નમો સિદ્ધાણમ રાખ્યું છે. સિદ્ધ મોટા છે અને અરિયંત નાના છે, તો પણ નમો અરિયંતાણમ ને અનાદિ મૂળ મંત્ર માં પેલા મૂકેલા છે. એ જ એમ સૂચવે છે કે સત્પુરુષ ની પ્રત્યક્ષ પુરુષ ની ભક્તિ પહેલા પરોક્ષ જેનો ઉપકાર. ઘણી જગ્યાએ એમણે એ સંકેત કરેલો છે, અનેક જગ્યાએ આ સંકેત કરેલો છે. એ તો કેટલી ગુરુ ભક્તિના તો ગ્રંથોના ગ્રંથો રચાયેલા છે. કહે છે કે એ અનંત અર્થ સમાયેલો છે એમાં એક અર્થ આ છે, પ્રત્યક્ષ સત્પુરુષને ચરણમાં જવાનો અર્થ એમાં એ સુજ આવે છે. જ્યારે કોઈ જીવને પરિભ્રમણથી છૂટવું હોય ત્યારે આ સુજ આવે છે, અને નહીતર થોથાના થોથા વહેંચ્યા પછી પણ આ સુજ આવતી નથી. અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ જ શોધવાનો છે. બધા મુમુક્ષુને આજ્ઞા કરી છે કે બીજા બધા વિકલ્પ મૂકી દઈને પહેલા શોધજો કે પરિભ્રમણની ચિંતાને વેદના કેવી રીતે ઉત્પન્ન થાય, ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે, ત્યાર પછી બીજું શું જાણવું અને બીજું શું કરવું એ આપોઆપ જણાય છે એમ કે છે. પછી તારે પૂછવાની જવું પડે, તને અંદરથી સુજ આવશે કે હવે શું કરાય. એટલે કે પહેલા પગથિયે પગ મૂક્યા પછી બીજું સ્ટેજ મુમુક્ષુની ભૂમિકાનું શું, બીજા સ્ટેજ પછી ત્રીજું સ્ટેજ શું, એ બધું તને અંદરથી જણાશે એમ કે છે. અને એ પહેલા તું તારા અવળી મતીએ ગમે તે પગલા ભરીશ, ઉન્માર્ગે ચડી જઈશ એમ કેવું છે. બહુ મહત્વની વાત કરી છે. પછી તને આપોઆપ ખ્યાલ આવશે કે હવે મારા આત્મહિત માટે મારે શું કરવું, એ પહેલા તને ખરી સૂઝ નહીં આવે. અને જે કાંઈ કરીશ વ સાધન બાર અનંત કયો તદ પે તું કશું હાથ કાંઈ હાથમાં આવશે એમ છે. આ સુધી રાખ.